તારીખ 14/4/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 232 અને 233 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 105.
સામાન્ય રીતે જીવ આત્માનો વિચાર કરે છે, આત્માનો આત્મ સ્વરૂપનો વિચાર ઘણો સમય કરવા છતાં આત્મ સ્વરૂપની અનુભવની પ્રાપ્તિ નથી થતી. તો એનું શું કારણ? આત્મવિચાર રહેવા છતાં ને હોવા છતાં આત્માનો અનુભવ નથી થતો, એનું કઈ જે સમસ્યા છે એનું સમાધાન આ વસ્તુ બતાવી શકું. જો કે અનેક શાસ્ત્રોમાં આ વિષય આવે છે, પણ આ શૈલીમાં એને વધારે કે તું કલ્પના નહીં કર, વસ્તુ પ્રત્યક્ષ મોજૂદ હોવાથી, સાક્ષાત એટલે પ્રત્યક્ષ મોજૂદ હોવાથી તું એની કલ્પના શા માટે કરે? જો વસ્તુ સાક્ષાત પ્રત્યક્ષ ન હોય તો તને કલ્પના થાય, ઠીક વાત છે, પણ જ્યારે વસ્તુ સાક્ષાત છે તો પછી એની કલ્પના શા માટે કરે? વિચારમાં પરોક્ષ વસ્તુ રહી જાય છે. શું થાય છે? વિચારમાં વસ્તુ પરોક્ષ રહેવાથી, પરોક્ષ વસ્તુ સંબંધી વિચારથી જે કલ્પના કરવામાં આવે છે એમાં પ્રાપ્તિ નથી, એથી અનુભવ નહીં થાય. વિચાર એ અનુભવનું સાધન નથી, એમ લઈ શકે છે. વિચાર છે તે અનુભવનું સાધન નથી. આટલી હદે વિચારે છે સામાન્ય મનુષ્ય, શું છે એ આટલી હદે વિચારે છે કે આપણે આત્માનો વિચાર કરીએ અને આત્માનો વિચાર કરતા કરતા કદાચ પ્રાપ્તિ થઈ જાય, તો જ્ઞાનીઓ એને ના પાડે. તે વિચાર એ અનુભવનું સાધન. એમણે ચોપટ કરી છે, એવી ચોપટ બીજા શાસ્ત્રોમાં સિદ્ધિ નથી મળતી, એવી ચોપટ એમણે કરી છે. પ્રત્યક્ષ વસ્તુને પ્રત્યક્ષપણે જ્ઞાનમાં લેવી, જ્ઞાન અનુભવ કરે છે ને, અનુભવ કોણ કરે છે? જ્ઞાન કરે છે. તો જ્ઞાનની બે પ્રકારની થયા, એક વૈચારિક અને એક પ્રત્યક્ષ કરવી. તે તો વિચાર છે એ અનુભવનું સાધન નથી, પ્રત્યક્ષ કરવું છે અનુભવ. આચરણ તો હજી વસ્તુને જોયા વગર કોનામાં આચરણ કરશે? આચરણ એટલે સ્થિર થવું. તો વસ્તુ જ્ઞાનમાં ન આવતી હોય તો સ્થિર કેવી રીતે થાય? અને વસ્તુ જ્ઞાનમાં આવે એટલે પહેલા શાસ્ત્રો દ્વારા એ વસ્તુને સમજીને જીવ એનો વિચાર કરે છે. પહેલા ત્યારે વિચાર જે કરે છે, વિચાર જે વિચાર જ નથી કરતો એને તો કઈ પત્તો લાગવાનો સવાલ નથી. પણ જે વિચાર કરે છે એને એમ કહે છે કે વિચારથી પણ પ્રાપ્તિ નહીં થાય, અનુભવથી પ્રાપ્તિ થશે. આ એ વિષયમાં 19મો નંબર હોય છે, પણ પ્રાપ્ત થવું એટલે અનુભવ થવો, અનુભવમાં પ્રાપ્તિ થાય છે. વસ્તુ તો છે જ, પણ અનુભવ થયો એટલે અનુભવમાં પ્રાપ્તિ છે એમ કહેવામાં આવે છે. એટલે અનુભવ થવાનું શું કારણ? અનુભવ જ્ઞાનની પર્યાય છે. કેવા પ્રકારના જ્ઞાનની પર્યાય છે? આ એ રીતે વિચારવાનો વિષય છે. કલશ્ન એમ છે કે આત્મનશ્ચિંતા એવ અલમ મેચકમ અમેચકસ્વયોહો. આત્માની ચિંતાથી બચાવ. શું કહો છો આચાર્ય ભગવાન નો? કે આત્માના વિચારથી બસ થાવ. ચિંતા કહો, ચિંતન કયો, વિચાર કયો, બધું એકાદ છે, એનાથી બસ થાવ. આત્માને ચિંતા એવ અલમ વેચક અલમ વેચક થયો. આત્મા શુદ્ધ છે પર્યાય ધર્મ દ્રષ્ટિએ, આત્મા અશુદ્ધ છે પર્યાય આર્થિક નહીં. આ બધા વિચાર ને ચિંતા હવે બસ થાવ. દર્શન જ્ઞાન ચારિત્ર સાધ્ય સિદ્ધિ અન્યથા. આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર છે આત્માની સિદ્ધિ છે, બીજા કોઈ પ્રકારે આત્માની સિદ્ધિ નથી. એટલે જ્યાં આત્માની સિદ્ધિ થાય છે તે પ્રાપ્તિ થાય છે, ત્યાં દર્શન પણ છે, ત્યાં જ્ઞાન પણ છે, અને ત્યાં આચરણ પણ છે. ત્રણેય હોવા છતાં જ્ઞાન સાધન છે. ત્રણેય હોવા છતાં જ્ઞાન સાધન છે. આપણે અર્થ જોઈએ, ટીકા જોઈએ કે આત્મા મલિન છે અને આત્મા નિર્મળ છે, આમ બંને નયો પક્ષપાત રૂપ છે. શું કહે છે? આત્મા મલિન છે અને આત્મા નિર્મળ છે, પર્યાય આર્થિક અને દ્રવ્યાર્થિક બે નહીં છે, એ બંને નયો પક્ષપાત રૂપ છે. આખરમાં એ બંને પક્ષ કરે છે પોતાના વિષય, અને જ્યાં પક્ષપાત છે ત્યાં મધ્યસ્થતા નથી. ભૌતિક રીતે પણ જ્યાં પક્ષપાત છે ત્યાં મધ્યસ્થતા નથી. ચેતન દ્રવ્ય આવા વિચાર, ચેતન દ્રવ્યના આવા વિચારથી બસ થાવ. આત્મન ચિંતયા અલમ, અલમ એટલે બસ કરો, અલમ અલમ નીતિ જલ્પય હૈ, અલમ અતમ અલમ નીતિ જલ્પય હૈ નિર્વિકલ્પય હૈ. નિર્વિકલ્પનો જલ્પ બંધ થાવ. છેલ્લે કરો છો અહીંયા પણ એક કરો છો કે ચેતન જલ્પ બંધ થાવ. ચેતન દ્રવ્યના આવા વિચારથી બસ થાવ. આવો વિચાર કરવાથી તો સાધની સિદ્ધિ થતી નથી એમ નક્કી જાણવું. આત્મન ચિંતના ચિંતન ચિંતયા એવ અલમ, એવ અલમ એનાથી નહીં જ થાય એમ કહે છે. આવા વિચારથી સાધ્યની સિદ્ધિ થતી નથી એમ નક્કી જાણવું, નિશ્ચયથી નિશ્ચય કરીને જાણવું કે આ વિચારથી અનુભવ થવાનો નથી. ચાહે પર્યાયાર્થિનો વિચાર હો, ચાહે દ્રવ્યાર્થિનો વિચાર હો, અનુભવ નહીં થાય એમ કે ભાવાર્થ આમ છે. હવે એનો ભાવાર્થ લખે છે. ભાવાર્થ આમ છે કે શ્રુત જ્ઞાનથી આત્મ સ્વરૂપ વિચારતા ઘણા વિકલ્પો ઉપજે છે. જ્ઞાન વડે આત્મ સ્વરૂપ નો વિચાર કરવામાં આવતા ઘણા વિકલ્પો ઉપજે છે. એક પક્ષથી વિચારતા આત્મા અનેક રૂપ છે, બીજા વિચાર પક્ષ થી વિચારતા આત્મા અભેદ રૂપ છે, ભેદ નહીં ને અભેદ નહીં. આમ વિચારતા થકાતો સ્વરૂપ અનુભવ નથી. આવી રીતે આત્માને વિચારતા 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 થકા અનુભવ થવાનો નથી. ગમે એટલી વાર વિચાર કરીને તું એમ કહે છે, થોડો કાળ વિચારે તો અનુભવ ન થાય, અને ઘણો કાળ વિચારે તો અનુભવ થાય, પર્યાયાર્થિક નીતિ વિચારે તો અનુભવ ન થાય, અને દ્રવ્યાર્થિક નીતિ વિચારે તો અનુભવ થાય. બિલકુલ એમ છે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિચારતા થતા તો અનુભવ નથી, તો અનુભવ ક્યાં છે, કેવી રીતે તો પછી અનુભવ છે, એ અમને પ્રશ્ન છે. અમે તો અત્યારે સુધી આત્માનો વિચાર જ કર્યો, કોઈ હું તો પર્યાયાર્થિક નહીં છોડીને દ્રવ્યાર્થિક નહીંથી વિચાર કર્યો, વ્યવહાર નહીં છોડીને નિશ્ચય નહીંથી વિચાર કર્યો. જો એમ અનુભવ ન થતો હોય તો હવે અનુભવ કેવી રીતે થાય છે? ઉત્તર આમ છે કે પ્રત્યક્ષપણે વસ્તુને આસ્વાદતા થતા અનુભવ છે. ઠીક, ક્યાં વાત આવી? આ સુગંધીના 232 વચના પર વાત આવી. આલે આનો આધાર ન કરી દો, આજે એનો આધાર યાદ આવ્યો. એ રીતે તો અનુભવ નથી તો કેવી રીતે અનુભવ થાય? કે પ્રત્યક્ષપણે વસ્તુનો આસ્વાદ આસ્વાદ લેવામાં આવે તો અનુભવ થાય, નહીં તો અનુભવ શુદ્ધ સ્વરૂપ નું અવલોકન તે દર્શન, શુદ્ધ સ્વરૂપ નું પ્રત્યક્ષ જાણપણું તે જ્ઞાન, અને શુદ્ધ સ્વરૂપ નું આચરણ. આવા કારણો કરવાથી સકળ કર્મક્ષય લક્ષણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ કે મોક્ષનો હેતુ છે શુદ્ધનું પરિણમન, તે અનુભવ, તે પ્રત્યક્ષ અનુભવ, તે મોક્ષનું કારણ છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા મોક્ષની પ્રાપ્તિ છે. આત્માનો વિચાર કરતા મોક્ષની પ્રાપ્તિ નથી, પણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા મોક્ષની પ્રાપ્તિ છે. કોઈ પ્રશ્ન કરે છે કે આટલો જ મોક્ષ માર્ગ છે કે અન્ય પણ મોક્ષ માર્ગ છે, અનુભવ કરવો એટલો જ મોક્ષ માર્ગ છે કે આ સિવાય હવે કઈ મોક્ષ માર્ગ કરવામાં બાકી રહે છે? ઉત્તર આમ છે કે આટલો જ મોક્ષ માર્ગ છે, અનુભવ કરીને આ સિવાય બીજું કઈ કરવા જેવું નથી. નચ અન્યથા દર્શન અને ચારિત્ર એ સાધ્ય સિદ્ધિ, નચ અન્યથા બીજી રીતે નથી. વ્યક્તિને નાસ્તુ બે ચોખ્ખું કરી દીધું. ઉત્તર આમ છે કે આટલો જ મોક્ષ માર્ગ છે, પરંતુ અન્ય પ્રકારે સાધનની સિદ્ધિ થતી. આ 19માં ચોખ્ખું કરી નાખ્યું. વિચાર કરવા વાળાને ચોખ્ખી વાત કરી દીધી કે તું ગમે એટલો કાળ વિચાર કરીને, પછી કલ્પના એ ન ચડી જતો. વિચાર કરતો કરતો શું કલ્પના એ ન ચડી જતો, નહીતર પછી કલ્પના એવી લંબા છે, એવી લંબા છે કે તું આખે આખો એમાં જ ખોવાઈ જઈશ, કલ્પનામાં જ આખો આખો. બીજો વિચાર કરતા, સંસારનો વિચાર કરતા, સંયોગનો વિચાર કરતા, કેવા કેવા શુભરાગો કરવા અને શુભ પ્રસંગો કરવા એનો વિચાર કરતા તો મોક્ષ માર્ગ નથી, પણ આત્માનો વિચાર કરતા પણ મોક્ષ માર્ગ નથી એમ કહેવાય છે. અનુભવ કરતા મોક્ષ માર્ગ છે, પ્રત્યક્ષ આસ્વાદ કરતા અનુભવ મોક્ષ માર્ગ છે.
અવલોકનની ભૂમિકામાં વર્ગીય અને વિગતને ગોળ કરવાનો પ્રયત્ન અને જાણવું જાણવાની પુખ્ય કરવાનો પ્રયત્ન, એ રીત કંઈક ખાતી ભરે છે કે
અવલોકનમાં અનુભવનું અવલોકન કરવું છે. પદ્ધતિમાં શું શરૂ થાય છે? કે જે ચાલતા પરિણામો છે એમાં અનુભવ શું થાય છે. તો અનેક વિવિધ પ્રકારના જે વિભાવ ભાવો છે એમાં આકુલતાનો અનુભવ થશે, અને એક જ્ઞાનનો પર્યાય છે એ આકુલતા રહીત છે એવો અનુભવ થશે. અનુભવને અવલોકતા એવું અવલોકન થશે કે મને અનુભવ શું થાય છે. તો બે પ્રકારે મને અનુભવ થાય છે, મારા પરિણામમાં આકુલતા પણ છે અને નિરાકુલતા પણ છે. હવે એ અનુભવનું અવલોકન ચાલુ રાખવું એનો અર્થ શું કે ભાવોનો પરિચય કેળવવો. શું અનુભવનું અવલોકન એ પરિચય કરવાની કાર્ય પદ્ધતિ છે. ઓળખાણ શેનેથી થાય? પરિચયથી થાય. પરિચય વગર ઓળખાણ થાય? એક વ્યક્તિનો પરિચય જ ન કર્યો હોય અને જોવા માત્ર થી કઈ એને કે એનો એની ઓળખાણ થઈ ગઈ એમ કહેવાય? હે, એનો પરિચય થાય ત્યારે એને ઓળખાણ થાય. અને પરિચય તો અનેક જાતના પ્રસંગો પડે ત્યારે પરિચય થાય છે. માણસ એક પ્રસંગથી પરિચય નથી થતો, બારમાં શું બને છે? કોઈ એવડા હવડા કેટલી જાતના પ્રસંગો પડે એમાં માણસને ખબર પડે કે ભાઈ આ પ્રસંગ કેવી રીતે વર્તે છે, આ પ્રસંગ કેવી રીતે વર્તે છે, આ પ્રસંગ કેવી રીતે વર્તે છે. આમ અનેક પ્રસંગોના પરિચયથી જેમ વ્યક્તિની ઓળખાણ થાય છે એમ અનેક વખત સુધી અનેક પર્યાયોના ભાવોના અનુભવના અવલોકનથી એનો પરિચય થાય છે. ત્યારે એનો નિષ્કર્ષ પરિચય થતા ઓળખાણનો બે પ્રકારે બહાર આવે છે. જ્ઞાનમાં સ્વભાવની ઓળખાણ થાય છે અને રાગાદીમાં વિભાવ સ્વભાવની ઓળખાણ થાય છે. સ્વભાવ અને વિભાવ બે જાત છે. પછી વિભાવના અનેકવિધ પ્રકાર ભલે છે પણ જાત એની એક જ છે. અને જ્ઞાનમાં તો અનેક વિધતા નથી, આ નિરાકારે અનેક આકૃતિ છે. છતાં પણ જ્ઞાનનું જે જ્ઞાન સામાન્યપણે જે જ્ઞાન વિદન છે એમાં તો એક પ્રકાર છે, એમાં બે પ્રકાર નથી. એટલે એક પ્રકાર સ્વભાવનો આત્મા આવે છે, એક પ્રકાર વિભાવનો આત્મા આવે છે. અને જ્યારે સ્વભાવ ઓળખાય છે ત્યારે અનંત મહિમાવંતપણે સ્વરૂપપણે ઓળખાય છે, પોતાના રૂપે ઓળખાય છે. અને વિભાવ નિરર્થક કિંમત વગરનો નકામો અને પ્રભાવ તરીકે પરગ્રહ તરીકે ઓળખાય. બસ જ્યારે આ રીતે ઓળખાણ થાય ત્યારે વિભાવથી ઉપેક્ષિત થવું સહજ છે અને સ્વભાવથી અપેક્ષિત થવું તે જીવને સહજ સ્વભાવે છે. એટલે એનું કાંઈ આપોઆપ ચાલુ થાય છે ઓળખાણ પૂર્વક. પહેલાં તો
વિભાવની જ ઓળખાણ
થાય, પહેલા વિભાવ જણાય છે, વિભાવનો અનુભવ પહેલા પકડાય છે. અનુભવમાં પણ પહેલા સ્થૂળ ભાવ પકડાય છે, પછી સૂક્ષ્મ ભાવ પકડાય છે, એમ થાય છે. પણ નિર્ણય તો બંનેનો એક સાથે થાય છે. કેમ કે બંને પ્રતિપક્ષ છે માટે. શું નિર્ણય? જાતિનો નિર્ણય બંનેનો એક સાથે થાય છે, પણ પહેલા સ્થૂળ અનુભવ પકડાય, પછી સૂક્ષ્મ અનુભવ પકડાય. એમ પરિચય કરવા જતા પહેલા સ્થૂળતા પછી સૂક્ષ્મતા એવી રીતે જ્ઞાનમાં આવે, એ સ્વાભાવિક વાત છે. વિકલ્પના પરિણામ છે એની આકુલતા છે એનું અવલોકન થવું જોઈએ. પરિચય કરવાનો છે અને અનુભવ પદ્ધતિએ જવાનો છે. અનુભવ શું થાય છે, અવલોકન શેનું કરવાનું છે? માત્ર પોતાના પરિણામોનું નહીં, પોતાના પરિણામના અનુભવનું અવલોકન કરવાનું છે. આમ અનુભવ પદ્ધતિ ઉપર જવાનું છે. એમાંથી સ્વભાવ વિભાવનો અનુભવ છે જુદો જુદો પકડાય છે. ત્યારે જ્ઞાનમાં પ્રત્યક્ષ અંશ દ્વારા અનંત પ્રત્યક્ષ સ્વભાવનો ઓળખાણ થાય છે. અને વિભાવ તો અંધારું થપ છે, એટલે દિવસ રાત જેટલો બંનેમાં અંતર છે એ સમજાય છે. આપણે સુવિધિના પ્રકરણમાં વારંવાર ભાવનો અનુભવ અવલોકનમાં આવે કે મને શું અનુભવ છે, એમાંથી પરિચય છે. એ પરિચય છે વારંવાર એમ થયું કે પરિચય છે, અને એ પરિચયમાંથી ઓળખાણ એમને. એ સિવાય ઓળખાણ પરિચય વગર કોઈને કોઈ ચીજની ઓળખાણ ન થાય. જેને પરત છે એ સીધો પૂછશે કે કેવી રીતે સારી નથી ક્વોલિટી બતાવું છે. તો અમને તો એમ લાગે છે કે સારું નથી. જે ભાઈ તેલ ની ખરીદી કરતા હતા એમાં ગડબડ હતી, ખરીદી બીજા એ કરી માટે સારું ન હતું, બાકી હાથમાં માલ નથી એને તો કઈ ખબર પડે ને સારું નથી એમ કહેવાથી એમાં હલવાનું નથી. કેવી રીતે પરીક્ષા કરી? અમને તો એમ લાગે છે કે આ તેલ નથી, અમારે અત્યારે સુધી બધું કાયમ તેલ આવતું હતું, એમાં આવું નથી આવ્યું, બીજું કાયમ ન હોવા નથી, આ સારું નથી. ઠીક, બધું કાચનો ગ્લાસ આપ્યા, કાચના ગ્લાસમાં તેલ કાઢ્યા પછી દેખાય નહીં. આ તો કેવું લાગે આરતા દેખાય, ચોખ્ખું નિર્મળ લાગે છે. દોડ્યું નથી વાત તો નક્કી છે ને, સારું ન હોય તો દોડવું હોય. તેલમાં પાણીનો ભાગ આવે, કચરો ન હોય, ફિલ્ટર કરેલું હોય પણ પાણી ફિલ્ટર થાય. અને જો પાણીનો ભાગ આવે મોઈશ્ચર જેને કહે પછી બીજું ટ્રાન્સપેરન્ટ ન દેખાય, ચોખ્ખું નિર્મળ. પછી તમે એને કેવી રીતે ઉપયોગ કરો બરાબર નથી. તેને સમજે છે વાત પરથી મૂકી દીધી, પછી તો જેટલા ક્રોસ આવે એને જવાબ દેવાનું થાય ને. આપણે જોયું કે એક પ્રશ્ન મૂકો, આ જાણે છે કે આ નથી, તું તો નથી જાણ, કન્ફર્મ તો કે છે કે નથી. હવે કેમ ખબર પડે? કોઈ વિષયને કોઈ પણ પદાર્થને ફરક, સારા નરસાને ફરક કેમ આવે? આ કાપડ છે, કાપડ જોતા જોતા ખબર પડે ને કે આ કાપડ સારું છે કે નથી સારું. હજી તો એજાયનો માણસ તો નહીં કહી શકે કે આ કાપડ સારું નથી સારું છે. કાપડ ઘટ હોય તો સારું અને પાકું હોય તો સારું નહીં એમ છે કઈ કે મરમલ તો પાકું હોય બધા એમાં સારો માળો ગઈ જાત હોય, અને ઘટ કાપડ હોય બધા એમાં સારો માળો ગઈ હોય. કાપડ સુવાળું છે માટે સારું છે ને ખરબચડું માટે સારું નથી એમ છે કઈ કે નહીં એવું પણ કઈ નથી. તો એની પરોખ ઉપર જ આધાર રાખે છે, જોતા જોયા વગર ખબર પડે, જોતા જોતા જ ખબર પડે, એનો પરિચય કરો તો ખબર પડે કોઈ પણ ચીજ નહીં. પછી અનાજ લ્યો, ચોખા લ્યો, ઘઉં લ્યો, ચા લ્યો, હીરા લ્યો, ગમે એ ચીજ છે એનો પરિચય વગર એની ઓળખાણ નિર્ણય ન કરી શકાય કે આ વસ્તુ બરાબર છે એવી છે, નિર્ણય ન. હવે આત્માનો નિર્ણય આત્માના પ્રગટ ભાવથી થાય છે, એમાં જ્ઞાન ભાવ અને રાગ ભાવ બે ભાવ, બે ભાવ છે અને જાત પણ બે છે. આત્મલક્ષી વ્યક્તિ શું છે કે અવલોકન જે પોતાના ભાવોનું છે એ જ આત્મલક્ષી પરિણામ થયા, કેમ કે બીજાને તો જોવાનું રહ્યું નહીં. હવે આત્માને ઓળખવા માટે પોતાના પરિણામના અનુભવને તપાસવો એમ કહો, અવલોકવો એમ કહો. એ પરિચય વધતા વધતા વારંવાર એ અનુભવને તપાસતા એ અનુભવને જાણતા નિર્ણય થાય છે કે આમાં એક જાત સ્વભાવની છે, એક જાત વિભાવની છે, એકમાં પોતે છે, એકમાં પોતે નથી. એ જગ્યાએ પોતે નથી, હું પણ બેમાં નથી, એક જગ્યાએ થાય, એક જ જગ્યાએ થઈ શકે છે. એવો જ્યાં સુધી પ્રત્યક્ષ અંશે અનંત પ્રત્યક્ષતા સ્વરૂપનો નિર્ણય ન થાય ત્યાં સુધી સ્વરૂપનો નિર્ણય નથી. વાતો છે બધી, વિચાર છે બધા, કલ્પના છે બધી, પણ નિર્ણય નથી. હા, સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ. ત્યાં પ્રત્યક્ષ શબ્દ વાળવાને બદલે શું લીધું સમજીએ, 751 નો બીજો બોલ અનુભવન છે. કેમ કે અનુભવ જ્ઞાન પ્રત્યક્ષ, જ્ઞાનમાં જે જ્ઞાન વેદન કહો કે જ્ઞાન અનુભવ કહો, એમાં પ્રત્યક્ષતા છે. પ્રત્યક્ષ અંશે અનંત પ્રત્યક્ષતાનો નિશ્ચય થાય છે, નિર્ણય એ નિર્ણય થાય, એમાં મહિમા આવે. એમાં અનંત સામર્થ છે, તે અનુભવ અંશ છે. પ્રત્યક્ષતાનું અને બીજા અનંત ગુણોનું આખા દ્રવ્યનું અભેદપણે નિશ્ચિત થઈ જાય. એટલે જેટલો મહિમાવંત છે એટલો મહિમાવંત જ્ઞાનમાં ભાસે, અને એ ભાસતા એ મહિમા ઉછળીને તર્યાયમાં પ્રગટ થાય. બસ એ મહિમા પ્રાપ્ત કરાવે છે. અથવા સમ્યક દર્શન છે, એ મહિમામાં જ આગળનો તબક્કો છે. સ્વરૂપની મહિમાનો એક તબક્કો, એનું નામ સમ્યક દર્શન. મહિમાનું હોય છે તો રીત દેખાડે, અનુભવની રીત દેખાડે છે. 232 જોઈએ તો અનુભવની રીત દેખાડે છે. રીત કોની વાણીમાં આવે? બાકી તો બધા એમ કે છે, તું વિચાર કરતું, વિચાર કરતું, રટણ કરતું, ચિંતન કરતું, ભોલન કરતું, આમ કરતું, આમ કરતું, એ વિચારની મર્યાદાની વાત આવે. પ્રત્યક્ષ કરવાની વાત નહીં આવે. પછી આધાર નહીં હશે, કર વિચાર તો પા. વિચાર શબ્દના અર્થ કેટલા? વિચારે થાય ને અનુભવે થાય, એનું શું કરશું? પોતે જે કલ્પના કરી છે એ શબ્દનો અર્થ પકડશે. જે શબ્દના અર્થની પોતે કલ્પના કરી છે એને વળગી રહેશે. પોતે પુકારી પુકારીને કહ્યું છે કે અનુભવ જ્ઞાન તે જ્ઞાન છે, અનુભવ જ્ઞાનથી નિવેડો છે, બીજા કોઈ શાસ્ત્રના જ્ઞાનથી પણ નિવેડો નથી. તો પોકારી પોકારીને કહી શકે નહીં. કેટલી વાત કરી છે, વસ્તુ સાક્ષાત મોજૂદ પડી છે, માત્ર વિચારમાં એની કલ્પના ન કરવી, પરંતુ તે રૂપ થઈને, તન્મય થઈને અસંખ્ય પ્રદેશમાં વ્યાપી જવું. રીતને કેટલી રીતે સ્પષ્ટ કરી છે, રીત છે એ પ્રયોગાત્મક છે, અને પ્રયોગને ભાષામાં મૂકવો એ બહુ અલ્પ માત્રામાં જ સંભવિત છે. છતાં કેટલી બધી વાત લીધી છે. નાસ્તિકથી એમ કહે છે કે કલ્પના નહીં કર, એ રૂપ થઈને તન્મય થઈને ભાવમાં વ્યાપે વ્યાપકપણે આખા દ્રવ્યમાં પ્રસરી જાય, એ અનુભવ કરવાની સારી પદ્ધતિ છે. અને એમ કરવામાં સ્વરૂપનું મહિમાથી સ્વરૂપ ઉપર જે પુરુષાર્થની ભીંસ આવે છે, જોર આવે છે, જ્ઞાનીની વાણી ને અજ્ઞાનીની વાણી અહીંયા પીવી પડે છે. જ્ઞાનીની વાણીમાં સ્વભાવ ઉપરનું જોર પુરુષાર્થ વ્યક્ત થાય છે. અજ્ઞાનીની વાણીમાં શબ્દો ઉપરનું અને રાગનું જોર વ્યક્ત થાય છે. કેમ કે એ વિભાવના જોરમાં નીકળેલી વાણી છે. તો તે વિભાવમાં ઊભો છે ને, કે ત્યાં એની ભીંસ વિભાવ ઉપર છે. વિભાવની ભીંસમાંથી નીકળેલી વાણી અને પ્રત્યક્ષ સ્વભાવની ભીંસ માટે નીકળવી મને એમ. એકને વસ્તુ દર્શન પ્રત્યક્ષ છે, એકને તબો નવા કાંઈ નથી, એમને રીતે રાખે. અપને ત્રિકાળી ધ્રુવ ગુરુ કો ગુરુ બના કર જો શુદ્ધ પર્યાય પ્રસ્તુત તો બાર મેં ઉસ વાચ કે બતાને વાલે કો ગુરુ કા આરોપ કિયા જાતા હૈ. ગુરુ ને શિષ્ય ના દ્રવ્ય તો સર્વથા ભિન્ન છે, ગુરુ નો મહિમા કરે ત્યારે મારા ગુરુ આકાશ થી પણ મહાન છે. બીજું છે ને એમણે મારા ગુરુ તો
આકાશ થી પણ મહાન,
આકાશ થી પણ મહાન. જ્ઞાન માં બરાબર ખબર કે ભિન્ન છે એ કઈ કરે છે એ વાત તો છે. મારું લક્ષણ હતું એમણે કહ્યું એ વાત ઉપરથી મને મારું લક્ષણ થયું. એમણે જે ધ્રુવ પદાર્થની વાત કરી એના ઉપરથી મારા અંતર ધ્રુવમાં હું લક્ષમાં આવ્યો. એમના પ્રત્યેનું બહુમાન આવ્યા વિના રહેતો. પ્રાપ્તિ એને પહેલા તો થઈ ચૂકી છે અને એ થઈ ચૂકી છે એવા એ ગુણવાન થઈને બતાવે છે. એટલે એને ગુણ પ્રમોદ આવ્યા વિના આવે. હે ગુરુ આપ મારા સર્વસ્વ છે, ગુરુ જ મારા સર્વસ્વ છે એમ કહેવામાં કાંઈ હિન્દીને કહેવામાં કાંઈ વાંધો. ભક્તિ આવે છે એમાં એ જીવ ભક્તિ વડે પાત્રતાને પ્રાપ્ત થાય છે. જેણે દર્શન મોહનો અભાવ કર્યો એ દર્શન મોહના અભાવનું બહુમાન થયું છે ત્યાં, તો અહીંયા દર્શન મોહ ગળવા માંડે છે. એને તો પોતાને લાભનું કારણ થાય છે, એ તો નિમિત્ત માત્ર છે. જેની ભક્તિ કરે છે એ તો નિમિત્ત માત્ર છે, ઉપાદાનમાં તો એને ફાયદો થાય છે. એ જ ભક્તિ એને દર્શન હોવાનો અનુભવ ઘટે છે. એટલે ભક્તિનું રહસ્ય કહેવામાં આવે છે, અથવા એવી ભક્તિને રહસ્ય ભક્તિ પણ કહેવામાં આવે છે. એમ વાત છે.
751 પહેલો બોલ.
હા હા, એ 751 પહેલો બોલ છે. સંકેતનું કારણ થાય છે. એવી પાત્રતા થયા વિના કોઈ જીવને સમ્યક દર્શનનું મૂળિયું બીજડું નથી હોતું. તો સમ્યક દર્શનનો અંકુર ક્યાંથી ફૂટવાનો હતો? બીજ જ નથી અંદરમાં. સમ્યક દર્શન આવશે અને ગુરુનો મહિમા તો ગુરુ પર લક્ષ જાય ત્યારે છે ને. સ્વરૂપમાં ડૂબેલા ને ક્યાં ગુરુ નું લક્ષ્ય છે? જયારે સ્વરૂપમાં નથી અને ગુરુ ઉપર લક્ષ જાય તો એનું બહુમાન આવ્યા વિના એને વ્યવહાર પણ એટલો વિવેક વાળો અને ઊંચી કુટી વાળો. परिणाम में फेरफार करना मुझ चैतन्य खान का स्वभाव नहीं है. पुरुषार्थ की खान ही मैं हूँ तो फिर एक समय के पुरुषार्थ में करने की आकुलता क्यों? जो पुरुषार्थ मापन करूं 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 ये पुरुषार्थ स्वरूप नहीं. આમ કરવું પડશે, આમ કરવું પડશે, ત્યાગ લેવો પડશે, વ્રત લેવા પડશે, એનો પુરુષાર્થ કરવો પડે, એ પડે પડે ત્યાં સુધી પરાણે વાત છે. સહજતામાં એ કરવું પડે એમ હોય શકે
નહીં.
કરવું પડે એમાં પડવાની વાત છે, ચડવાની વાત નથી.
ભગવાન.